શોધવા જઈએ ને તો ભૂલા પડી જઈએ ખગફળી પાછા, અને કંઈક એના કરતાં સોંપી દેવું પેલા ને કે તું મેળવી આપજે ને, તો પછી જેનો આગલા જન્મથી કંઈક રાખતી આવતી હોય ને સંબંધ બંધાતો બંધાતો. કાલે જ આપણે કહ્યું હતું કે અનંત જન્મોની ઉપાસના કરવાથી પરમાત્મા પ્રસન્ન થાય, તો એ પ્રસન્ન થાય તો તમને શું આપે એમ, તો એ પોતે જ પછી બે હાથ ધારણ કરીને ગુરુ નથી. જન્મ અનેક થતા સદા દરિયુજા ભક્ત્યા તમારા દીધો ભક્તૈર વૈદિક લક્ષણો ને વિધિના સંતુષ્ટ ઈશ્વર એમ સંતુષ્ટ રીતે તુષ્ટ થઈ જાય, તો પછી સાક્ષાત શ્રી ગુરુ રૂપ મેથ્ય કૃપયા. પેલો દેખાતો નથી, એ તો નિરંજન નિરાકાર પરમ 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 તત્વ, તો પછી તમારી આંખોથી દેખાય એવો કે છે સાક્ષાત શ્રી ગુરુ રૂપ મેથ્ય કૃપયા દગ ગોચર સન પ્રભુ. તમારી આંખે જોવો એવો હરતો ફરતો બોલતો ચાલતો ખાતો પીતો ઊંઘતો એને ચોખા ખાતો જોવો એ તો જોવાય. બાપજી સત્તાદાર, અરે સત્તાદાર થી આવે ને લીચ આવે ત્યારે આવી વાતો થાય કે નહીં મને ખબર નથી, પણ કરી તો દઉં છું. તમને વિરમ ગામ રોકાવાનું હતું, તથા અમે ગાડી છે જુનાગઢથી, ના જુનાગઢ નહીં વીરપુરથી, વીરપુરથી ગાડી બેઠા અહીંયા આવતા અંધારું એટલે લગભગ દિવસ વખત થઈ જાય વિરમ ગામ આવતા, તો બરાબર વિરમ ગામ આવવામાં લગભગ સુરેન્દ્રનગર વટાયા પછી બાપજી આખી રાત જ ઊંઘેલા નહીં. આગલી રાત્રે બે વાગે આવેલા, બે અઢી વાગે, અને ત્રણ વાગે સૂતા, ચાર વાગે મેં જગાડી દીધા. હું તો ઊંઘ્યો જ નથી એમ કહું ને, એક મિનિટ નથી ઊંઘ્યો. તો બાપજી બેસેલા, કંઈ બાપજી આરામ કરો ને કંઈ, ના ના. પછી જમિયત કાકા હતા, જમિયત કામને, અને હું એક, હું બીજું કોઈ સાથે નહીં, અમે ત્રણ જણ સાથે. જમિયત કાકા તો બિચારા જ લેટી ગયા, અને બાપજી બેસી રહેલા, હું એમને સામે નીચે બેસી રહેલા. બાપજી મને કે જોડે બેસી જ મારા, ના મારો જ બેસું, મેં તો આમ સામે બેસતા હતા હું જોઈ રહ્યું. એ તો પછી પેલું છેક કેટલા વાગે વીરપુરથી બે વાગ્યાના બેઠેલા, સતત એક ધારા પાંચ કલાક અમને બેઠા. એટલે પછી જોખું આવવા માંડ્યું એમ કરી, ના મેં કહ્યું તું એ ઊંઘે છે ભલામી છું, લોકો તને કહેશે તું જાગ્રત સ્વપ્ન સુસુપ્તથી પર, ના હું તો તને ચોખા ખાતો છું. સતીશભાઈ બાપજી ને આવી રીતે ઝોકા ખાતા જોયા જ નહીં, કોઈ જોયા ચલાવવા માં જોયે, એની અગમ લીલા છે. તમારા એના વિશે તમે શું શું કલ્પી શકો એ બધું એ બતાવશો, કે જો તમે મારા વિશે જરાય શંકા ઉભી થાય છે તો હું જોઉં તો ખરો, તું મને ભગવાન કરી મળી ગયો છે. તમારી શ્રદ્ધા તોડાવો એટલે બધું જ કરો, તમારું પરીક્ષા એમ જુએ એમ કે આ કેટલે સુધી પકડશે અને કેટલી શ્રદ્ધા સ્મરે શું આવી જાય. કોઈ વખતે એ વખતે મને ખરેખર હતું આવી ગયું, મેં તો તું એમ એમ ખરવા માંડ્યો. એમનું શરીરનું બિલકુલ શરીર બંધ હતું એમ. એક વખતે મેં આવું ટેબલ મૂકી દીધું પગ ઉપર, અને પછી દબાવ્યું બરાબર, મારા મને શેતરંજી છે એટલે હું એને વધારે દબાયા કરું, અને બાપજીને અહીંયા આવી ગયેલું, અહીંયા આવી ગયેલું આ ટેબલ આમ આવી ગયું, હું દબાયા કરું. બહુ દબાયા પછી નજર કે શું આયુષ્ય નીચે ખસતું નથી, જોઉં તો બાપજીનો પગ. બાપજી તમારો પગ, મેં તો પગ આવ્યો ને આપનો, તો આમ ખેંચી લીધો, એને ખબર જ નથી પોતાને, ખબર જ નહીં કે પગ ઉપર દબાવ. પછી હું દબાવતો હતો, મેં કીધું ટેબલ વાંકું રહ્યા તો પડી જાય ને, એમ ફ્રૂટ ને એવું બધું મૂકવાનું, સાંજની ભિક્ષા હતી અને અંધારું હતું રૂમમાં, આછો પ્રકાશ આવતો હતો, પગ હતો જમણી બાજુ એટલે એમને આ પગનું અંધારું એના ઉપર પાછું, મેં તો મૂકી દીધું ટેબલ ને પછી દબાવવા માંડ્યો. એક ખૂણો મેં કીધું શેતરંજીનો ખૂણો છે દબાઈ જાય, શું દબાય છે શેતરંજીનો ખૂણો, આખો પગ આવેલો તો કશું એક અક્ષર નથી બોલ્યા. મેં કહ્યું બાપજી તમને દુખ્યું છે, કશું જ્યાં ખબર જ નથી, ખાલી એમ ખેંચી લીધું મેં ઊંચું કર્યું. હવે આ ખરા છે, તું મેં દબાયું તો એ પગ હલાવતા નથી, એમ કહેતા નથી કે મારો પગ ચલાતું, ના દબાય ના દબાય કશું જ નહીં. મને બહુ ક્ષોભ થયો, પણ હવે પછી કોઈ ઉપાય જ નતો. એ કશું જ નથી બોલ્યા, પણ એમ કે મને દુખ્યું કે દબાયું કે એમ, મને પાલું થયું કે તો મને હેરાન હેરાન કરી નાખ્યું. સેવા કરવી બહુ કરવી, તો કરે એને ખબર પડે એવું છે. ને હું તો કહું છું, હે ભગવાન, મારે સ્વરમાં આપણે રહેવું નથી સેવા કરવા. આમાં બે ત્રણ પ્રસંગ આવી ગયેલા, બે તો યાદ જ છે. આપણે સવારે જતા રહેવાના, હવે આવવાના ખરા, દર્શન કરીને જવાના, તારી સેવામાં તો રહેવાય નહીં, તું મારી ના કરે. પણ એ ધારે તો પારું પણ એક વાત છે, આપણી બુદ્ધિથી પાર પડ્યા એ બિલકુલ ખૂબ છે. મારો તમને સ્વાનુભવ કરું, જ્યારે જ્યારે મેં બુદ્ધિ લડાવી ને ચોક્કસ લઈને કાપી નાખે, મને એમ થાય કે હા આજે આપણું બરાબર બધાનાથી સરસ થઈ ગયું ને પાર પડી ગયું, એ જ દિવસે એવો ગોટાળો થઈ જાય તો બધું આપણું સ્વાહા થઈ જાય. એટલે અભિમાન તો એક આમ 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 થાય, અને જેમ અહીં ઊંચું થાય ને આમ દબાઈ દે, એટલી ચોપ તૈયાર જ રાખે એમ કાપે સ્વીચ, પણ દબાયેલી જ રાખે, જો ઊંચું થાય દબાઈ દે પછી નહીં તો મરી જાય. અભિમાનમ સુરાપારમ ગૌરવમ ઘોર રૌરવમ પ્રતિષ્ઠા સુકરી વિષ્ઠા ત્રિણી ત્યક્તવા સુખી. અભિમાન છે મોટું શક્તિ. એટલે ગુરુના ચરણમાં જ્યારે જઈએ છીએ આપણે પહેલ વહેલા, ત્યારે શ્રીફળ લઈએ છીએ. શ્રીફળ તો શ્રીફળનો હેતુ આ મસ્તક છે. મસ્તક કાપી નથી લઈ જઈ શકતા, આપણો અહંભાવ આપણું હું પણ એ કાપીને નથી લઈ જઈ શકતા. એટલા ખાતર શ્રીફળ લઈને એ નાખી કે આ મારું મસ્તક છે, અને બાપજીએ લખ્યું પણ છે, મસ્તક શ્રીફળ ધરું. જય જય ગુરુ મહારાજ. ગુરુ મસ્તક, એટલે મસ્તક એ અહમનું પ્રતીક, તમારું હું એ મૂકી દીધું એની અંદર, અને ઓગળી જાય એની અંદર. ભક્તિ નો એક અક્ષરમાં સાર કેવો હોય તો અહમનું વિસર્જન જે કરે એ ભક્તિ, પોતાનું પોતાના હું નું વિસર્જન ગુરુમાં કે ભગવાનમાં, અને તું રહી જાય, હુંની જગ્યાએ ગુરુ આવી જાય, હુંની જગ્યાએ ભગવાન આવી જાય. હું મારું દુઃખ મૂળ છે, દુઃખનું મૂળ જ હું ને મારું, અને તું ને તારું, એટલે પરમાત્મા આ બધું તું છે ને તારું છે. તું તારું સુખ મૂળ, સુખનું મૂળ છે તું ને તારામાં, હું ને મારામાં દુઃખનું મૂળ છે. તો આ હું ને મારું મિટાવવા માટે ગુરુ ભક્તિ કરો, પ્રાર્થના કરો, સાધના કરો, પાઠ કરો, પૂજા કરો, તપ કરો, જપ કરો, હોમ કરો, આ બધું આ એક જ હું નો છેદ ઉડાડી દેવા માટે છે. અહમનું વિસર્જન છે ભક્તિ. ગુરુ ભક્તિ કરો કે રામ ભક્તિ કરો કે કૃષ્ણ ભક્તિ કરો કે દત્ત ભક્તિ કરો, ભક્તને ભગવાનની સાથે જોડી આપે એનું નામ ભક્તિ. ભક્તિ કોઈ વસ્તુ નથી, ભગવાનને અને ભક્તને એક કરી દે એનું નામ ભક્તિ. એનું એ જે ક્રિયા બને એનું નામ ભક્તિ કહે. એનું બધા તો ભક્ત છો, આપણે અભક્ત છીએ. આપણે ભક્તની કોટી નથી આવ્યા, આપણે તો સેવકની કોટીમાં રહ્યા છીએ, અને એ ભગવાન મને કદાચ સેવક જ રાખજે. પણ સેવા એટલે રંગની એકલાની નહીં, હા રંગને બધામાં જોવાનું છે. અને કોઈ પણ પ્રાણી માત્રની સેવા કરો, માનવની તો ખરી, પણ પ્રાણી માત્રની કરો ને તો એની સેવા. એક ઝાડ હોય ને એક સુકાતું હોય ને એક લોકો પાણી પડી દે નજરે.
અહિતંજદાયુ દ્યૌઃ શાંતિરંતરિક્ષં શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વજ્ઞં શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામ શાંતિરેધિ जतो यतः समीहसे ततो नो अभयं कुरु सन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः ॐ शान्ति शान्ति शान्ति।
मृत्यु पामे छे આપણને એવું ન થયું અને સવારમાં આપણને ભગવાને જગાડ્યા અને આપણને જીવતદાન આપ્યું, એટલા માટે સૌથી શરૂઆતમાં ભગવાનનો ઉપકાર માનવાનો, અને ભગવાનને ઉપકાર માનવો એટલે થેન્ક યુ ન કહેવાય, એને પ્રણામ કરવાનો, એનું સ્મરણ કરવાનું, એટલા માટે બાપજી પ્રાત સ્મરણ આપણને આપ્યું છે। એટલે મેં કાલે કહ્યું હતું હું આપને પ્રાત સ્મરણ સમજાવીશ, તો બધાની પાસે પુસ્તકો છે એમાં તમે જુઓ। પ્રાત સ્મરણની અંદર બાપજીએ બ્રહ્મની સ્તુતિ કરી છે। હવે આ પ્રાત સ્મરણના અનેક પ્રકારો છે। પોતપોતાનો જે ઈષ્ટદેવ હોય એનું પ્રાત સ્મરણ છે, ગણપતિના પણ પ્રાત સ્મરણના સ્તોત્રો છે, માતાજીના છે, વિષ્ણુના છે, આપણને ભગવાને દત્તાત્રેયને ઉદ્દેશીને પ્રાત સ્મરણનું શ્લોકો આપે છે। હવે એ પ્રાત સ્મરણ પ્રાતર નમામિ ભગવંતમ અનંતમ આદ્યમ, એમાં સંધિ છે, જરા જેને પોતાનું પુસ્તકોમાં છૂટું પાડવું હોય તો પાડી શકો। પ્રાતર નમામિ ભગવંતમ અનંતમ અને આદ્યમ, ત્રણ વિશેષણ વાપર્યા છે। હું સવારમાં ભગવાનને નમસ્કાર કરું છું, નમામિ એટલે પ્રાતર સવારમાં ઉઠતા બરોબર ભગવાન ભગવાન કેવા છે, ભગવંતમ મેં કહ્યું હતું, ભગવ ભગ એટલે પેલા છ ઐશ્વર્યો, સ્થળ ઐશ્વર્ય સંપન્ન। હવે અત્યારે સમય નથી તે સ્થળ ઐશ્વર્ય વિશે વાત નહીં કરું, પણ એકવાર મારે તમને સ્થળ ઐશ્વર્ય સંપૂર્ણ રીતે સમજાવવા, તો ભગવાન જે ભગવાન છે સ્થળ ઐશ્વર્ય સંપન્ન છે એવો, અને અનંતમ ને આદ્યમ જેનું અંત નથી અને આદિ પણ નથી, કારણ કે જેનો આદિ હોય એનો અંત હોય, પણ ભગવાન ઉત્પન્ન થતો નથી અને નાશ પણ પામતો નથી, એટલે એને આદિ પણ નથી। જે વસ્તુ ઉત્પન્ન થાય આદિ કહેવાય, નાશ પામે અંત કહેવાય, તો જેનો જન્મ નથી એનો અંત કેવી રીતે હોય। તો ભગવાન જે અનાદિ અનંત છે એવા ભગવાનને હું નમસ્કાર કરું છું। એવી ભગવાનનું સ્વરૂપ કેવું છે, સચ્ચિત સુખમ, સચ્ચિત સુખાત્મકમ, સચ્ચિત અને સુખ એટલે આનંદ, એ છે આત્મા એટલે સ્વરૂપ, જેનું એ પરમાત્માનું સ્વરૂપ સચ્ચિત અને આનંદ, જે આપણા દત્તાત્રેય ભગવાનના ત્રણ મુખો છે, પ્રથમ મુખ સત, બીજું મુખ ચિત્ત અને ત્રીજું મુખ આનંદ, અને આમ કહેવાય બ્રહ્મ વિષ્ણુ અને શિવ। તો સચ્ચિત આનંદ રૂપની આપણે વાત કરીએ ત્યારે એ બ્રહ્મનું વર્ણન થયું, અને બ્રહ્મ વિષ્ણુ અને શિવનું ત્રણ મુખ છે એમ ધ્યાન કરીએ તો એ સાકારનું ધ્યાન થયું, એટલે એમણે અહીં નિરાકારની વાત કરી। સચ્ચિત સુખમ, સચ્ચિત આનંદમ બ્રહ્મ, એવું જે ઉપનિષદમાં કહ્યું છે તેના ઉપરથી બાપજી આ વિશેષણ, સચ્ચિત સુખમ, સચ્ચિત સુખાત્મકમ, આત્મા એટલે સ્વરૂપ, અહીં આત્માનો સ્વરૂપ થાય, જેનું સ્વરૂપ સચ્ચિત અને આનંદ છે એવું, અને સચ્ચિત સુખાત્મક શિરસ્ત્રિતયમ દધાનમ, જો શિરસ્ત્રિતય ત્રણ મસ્તકો, જે પોતાના ત્રણ મસ્તકો સચ્ચિત અને સુખ એ જ સ્વરૂપના ધારણ કરે, મતલબ કે એક મુખ એનું ત્રિશિર એટલે ત્રણ શિર, એક પ્રથમ મુખ એ સચ છે, વચલું મુખ એ ચિત્ત છે, અને ત્રીજું મુખ એ આનંદ છે। તો સચ્ચિત સુખાત્મક શિરસ્ત્રિતયમ દધાનમ, સચ્ચિત અને સુખ એ સ્વરૂપમાં શિરસ્ત્રિતય ત્રણ મસ્તકો ધારણ કરનાર, દધાન એટલે ધારણ કરનાર, તો સચ્ચિત સુખ એ સ્વરૂપના ત્રણ મસ્તકો ધારણ કરનાર અનાદિ અનંત ભગવાન દત્તાત્રેયને હું નમસ્કાર કરું છું, એમ ભગવાનને પ્રણામ કર્યા પહેલા। હવે એના સ્વર ઐશ્વર્યોની વાત કરે, એના જે છ હાથ છે, નીચલા બે હાથ વચરાનું ઉપલા, એ છ ઐશ્વર્યો છે, જ્ઞાન ઐશ્વર્ય વીર્ય જ્ઞાન વૈરાગ્ય, આ બધા જે છ ઐશ્વર્યો, એક હાથ ઐશ્વર્ય છે, બીજો જ્ઞાન વૈરાગ્ય, એ પ્રમાણે છ હાથ એ છ ઐશ્વર્યોના વાચક છે। જો ઐશ્વર્ય વીર્ય યશ આદિ ભુજૈર લસંતમ, એમાં ત્રણે મેં બતાવ્યા, ઐશ્વર્ય, વીર્ય, યશ. આદિ એટલે વગેરે, ભુજઈ એટલે હસ્ત વડે ધારણ કરનાર. આ ઐશ્વર્યને પોતાના હાથ વડે ધારણ કરનાર, એટલે એક હાથમાં શ્રી છે, બીજામાં જ્ઞાન છે, એકમાં વૈરાગ્ય છે, એકમાં ઐશ્વર્ય છે. આ રીતના છ હાથની અંદર છ ઐશ્વર્ય ભગવાને ધારણ કર્યા. તો ઐશ્વર્ય, વીર્ય વગેરે થી વગેરે જેના હાથ છે એવા હાથ વડે લસન તમે એટલે શોભતા, પ્રકાશતા. તમ દેવ દેવમ અત્રિ વરદમ નત દત્ત સર્વમ. હવે અહીં બે વિશેષ વાત, તમ દેવમ નમામી, એમ એનું અન્વય થશે. એ સવારમાં પ્રાતઃ તમ દેવમ નમામી, સવારમાં તે ભગવાનને, તે દત્ત ભગવાનને, તે કોણ? અત્રિ વરદમ, જેમણે અત્રિને વરદાન આપ્યું. અને નત દત્ત સર્વમ, આમાં બાપીએ દત્ત ભગવાનનો મહિમા બતાવ્યો કે દત્ત ભગવાન કેટલો મોટો છે. એને જે નત, જે નમસ્કાર કરે છે એને દત્ત સર્વમ બધું જ આપી દે છે, પછી બાકી નથી રાખ્યું. નત દત્ત સર્વમ, નમન કરનારને બધું જેણે આપી દીધું છે એવો. અને બાપજી ઘણી જગ્યાએ કહ્યું છે દત્તનું નામ એમણે જુદી રીતે મૂક્યું છે. જેણે આપણને આ બધું આપ્યું છે, આખું જગત આપ્યું છે, એનું નામ દત્ત, એમ બાપજીએ કહ્યું છે. જેણે આપ્યું આ બધું, એણે આપણું મોટું વિશ્વ આપ્યું આપણને, અને વિશ્વને ભોગ કરવા માટે પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો આપ્યું. અને જાણે કે એક બાપ પોતાના છોકરાને સંપત્તિ આપી દે પોતાની, એમ બધી સંપત્તિ આપણને કહી લે, હું તને આંખ, કાન, નાક બધું આપું છું, અને આ બધા વિશ્વ પોતાની મધ્યે ભોગવને આનંદ કર. તો નત દત્ત સર્વમ, તેણે નમન કરનારને સર્વસ્વ આપી દીધું, આ બધું આપી દીધું છે, એવા દત્ત ભગવાનને હું સવારના પોરમાં નમસ્કાર કરું છું. હવે બીજામાં સર્વાત્મકમ સકલ વંદિત પાદ પીઠમ, એ પરમ સર્વાત્મક છે એટલે સર્વ છે, આત્મા છે એનું, આપણે બધા એના સ્વરૂપો છીએ. સર્વે આખું જગત, જગતમાં જો હું તમને એક સરસ વસ્તુ બતાવું, આપણે એક ત્રિકોણ સમજવાના, ઉપર એપેક્ષો આવે, અહીં પરમાત્મા છે અને એની ઉપર કેટલા જીવો એ છે અને આ જગત છે, એટલે આ ત્રિકોણ કમ્પ્લીટ છે. આ બ્રહ્મ, એને જીવ ઉત્પન્ન કર્યું એક બાજુ ચેતન, અને બીજી બાજુ જગત જળ ઉત્પન્ન કર્યું, અને જીવ અને જળ એટલે ત્રણેય એક જ સ્વરૂપ. તો સર્વાત્મકમ, તમામ છે આત્મા જેનો, જળ ચેતન વગેરે બધા જેના સ્વરૂપો છે. અને સકલ વંજ પાદપીઠમ, પાદપીઠ આ જુઓ, જેના પર પગ મૂકવો હોય એ પાદપીઠ કહેવાય, પગ મૂકવાનું સ્ટૂલ. તો જેનું પાદપીઠ, પાદ એટલે પગ, એનું પીઠ એટલે આસન, પગ મૂકવાનું, એટલે આપણે આવું જે સાધન હોય જેના પર ભગવાન પગ મૂકે એ કેવું છે? નત સકલ વંદિત પાદપીઠમ, બધા દેવો સવારમાં ભગવાનની પાસે આવે અને એમના ચરણોમાં નમસ્કાર કરે, એટલે પાદપીઠનો અર્થ એ એના ચરણ, કારણ કે પાદપીઠની ઉપર પગ મૂકવામાં આવે. અને સકલ વંદિત, બધા દેવોથી વંદિત કરાયેલ છે પાદપીઠ જેના, એટલે ચરણો, ચરણ કમળો જેના, બધા દેવો આવીને એમના ચરણ કમળમાં નમસ્કાર કરે છે. અને એ જ વસ્તુનું વર્ણન હું ખરગપન જેનામાં કરીશ, બધા દેવો આવીને ઊભા છે. તો નત સકલ વંદિત પાદપીઠ, અને ભક્તાન રૂપ ધૂત રૂપમ, આ બીજો એક વિષય, ભક્ત અનુરૂપ ધૃત રૂપમ, ભક્તને અનુરૂપ એવું રૂપ ધારણ કરનાર, એટલે જેવો ભક્ત હોય એની જેવી ભક્તિ હોય એવું રૂપ પોતે ધારણ કરે. તમે ત્રણમુખીનું ધારણ ચિંતા કરતા હો તો તમને દર્શન ત્રણમુખથી આપે, તમે એકમુખી દત્તનું ધ્યાન કરતા હો તો તમને એકમુખવાળા દત્તનું આપે, તમે બે હસ્તવાળા સ્વરૂપનું ધ્યાન કરો તો બે હસ્તવાળાનું. એટલે આ રીતે પોતાના ભક્તને માટે અનેક રૂપ ધારણ કરવા, એવું ભક્તને અનુરૂપ, ભક્ત જેવું ચિંતન કરે છે એને યોગ અનુરૂપ એવા દૃઢ રૂપમ, એવા રૂપને ધારણ કરનારા. અનેકમ એકમ, એક હોવા છતાં, અનેક હોવા છતાં એક છે, આમ અનેક છે પણ અનેક રૂપે એક જ. જેમ સૂર્ય પ્રતિબિંબ એના હજારો હોય પણ સૂર્ય એક, એવી રીતે અનેક હોવા છતાં જે એક છે. શાંતમ, જેમ જો આપણે શાંત શબ્દ ગમે એટલું એ થાય પણ જે વિચલિત ન થાય, સમુદ્રની અંદર મોજા ઉછળે છે પણ એની અંદર કોઈ મોજું ઉછળતું નથી, શાંત સરોવરની માફક શાંત છે, એટલે જે નિર્વિકાર છે, જેમાં કોઈ પ્રકારની ઉર્મી ઉઠતી નથી. અને સદૈક નિલયમ, હંમેશા સત, એ જ એનું નિલય એટલે રહેઠાણ છે, હંમેશા જે સતમાં રહેનાર છે એવું. સત છે એક નિલય, જેનું નિલય એટલે રહેઠાણ, એ બોલ. સદૈક નિલય, સત એ જ માત્ર એક જૈન નિલય, એટલે હંમેશા સતમાં રહેનાર, સત સ્વરૂપ. અને નિલય આદિહીન, નિલય એટલે રહેઠાણ, એને કોઈ રહેઠાણ નથી. અનિકેત, નિકેત વગર નો એને કોઈ ઘર નથી. જો બાપજી નું ઘર હતું પણ રંગ આશીષ લખો એટલે તમારે ઘેર આવે, એટલે તમે એમ તમારું એમનું ઘર, એમને ઘર બાંધવા લઈ જાય, જેમ ત્યાં જાય અને બધા વ્યાલથી બોલાય કે બાપજી અમારે ઘેર ક્યારે પધારો, અમારે ઘેર ક્યારે, તમારું જ ઘર છે એમ જ કે. તો આ બધા જેના અનેક ઘર છે એને પોતાના ઘર નથી જોયું. તો એટલે એમણે એમ કહ્યું કે નિલય આદિહીન, નિલય વગેરેથી રહીત, મકાન વગેરેથી રહીત, એને મકાનની જરૂર નથી, એને સામાનની જરૂર નથી, એને પોટલું લઈને જવાની જરૂર નથી, જ્યાં જાય ત્યાં એને બધી વસ્તુ મળે છે. એટલે એ પોતે સદ નિલયમાં રહે છે, સદના સ્થાનમાં રહે છે, અને એને કોઈ રહેવાને માટે જગ્યા નથી. કારણ કે જે બધે જ રહેલું છે, આકાશ ક્યાં રહે છે એમ ખૂબ પૂછો, આકાશનું કોઈ મકાન છે? આકાશ બધે જ રહેલું છે. તો જેમ આકાશ બધે વ્યાપીને રહેલું છે, આ આકાશનું ઘર છે એવું કોઈ નહીં કહે. તો એ રીતે આ પરમાત્મા પણ સત એક એનું સ્થાન છે, અને એને એ સિવાય બીજું કોઈ રહેઠાણની જરૂર નથી. તમ વ્રાત્ય વાત રસનમ રસનાધિગમ કમ. તો જુઓ, એ પરમાત્મા છે વ્રાત્ય વાત રસનમ. આ વ્રાત્ય શબ્દ એક સમજવા જેવો છે. વ્રાત્ય એટલે સંસ્કારહીન મનુષ્ય હોય એને વ્રાત્ય કહેવામાં આવે છે. ધર્મશાસ્ત્રમાં વ્રાત્યની વ્યાખ્યા એવી છે કે આપણને બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એના છોકરાને જન્મી દેવું જોઈએ. બ્રાહ્મણના છોકરાને 8 વર્ષ, ક્ષત્રિયના છોકરાને 11મે વર્ષે, અને વૈશ્યના છોકરાને 12મે વર્ષે એવો નિયમ છે. હવે ધારો કે 8, 11 અને 12નો નિયમ ન પડાય તો શાસ્ત્રકાર એટલે સુધી નિયમ આપે કે એના ડબલ વર્ષ કરો, તો બ્રાહ્મણને છેલ્લામાં છેલ્લું 16 વર્ષની ઉંમરે જન્મી આપી શકાય. ક્ષત્રિય હોય એને 11મે અને 22મા વર્ષે છેલ્લામાં છેલ્લું જન્મી આપી શકાય. શુદ્ર હોય તો 12મે અને 24 એ અપર લિમિટ આપી દીધી, અને એ વર્ષો વીતી જાય 16, 22 અને 24 એ પછી વ્રાત્ય થઈ જાય. એમ નામ વ્રાત્ય, જેને આ સમયની અંદર સંસ્કાર ન થયા હોય એ વ્રાત્ય કહેવાય. એટલે વ્રાત્ય બીજું આઉટકાસ્ટ, નાક બહાર મૂકી દઈએ ને આપણે, એ બ્રાહ્મણની નાક બહાર થઈ ગયો, ક્ષત્રિયની નાક બહાર થઈ ગયો, બ્રાહ્મણ મટી ગયો એમ, એટલે વ્રાત્ય. વ્રાત્યનો આ અર્થ છે. એટલે 8, 11 અને 12 એનું ડબલ 16, 22 અને 24 ત્યાં સુધીમાં એ સંસ્કારથી રહી જ થઈ ગયો. તો એવા વ્રાત્યોનો વ્રાત્યોને માટે, અને અહીં વ્રાત્યોને તો પાપી લેવાનું છે. પછી પાપીઓ આ બધા પાપીઓ કહેવાય, એમને સંસ્કાર ન રહ્યા એટલે સંસ્કારહીન પાપી. તો એ લોકોને માટે વાત રસનમ, વાત એટલે વાયુ, અને એની રસના એટલે દોરી. અને બીજો અર્થ એવો પણ થાય, આ જે સાયક્લોન થાય છે, પવનનું તોફાન થાય છે, સાયક્લોન એ 2 પ્રકારના હોય છે. જમીનમાંથી જે ઉઠે એ સાયક્લોન કહેવાય, અને પાણીમાંથી ઉઠે એને ટોર્પિડો કહે. તો એ 2 પ્રકારના વાયુના જે તોફાનો એને પણ વાત્ય કહી શકાય. અને એવો જે વાત, એવો જે વાયુ એને બાંધનારો એટલે અટકાવનારો, આવા તોફાનો અટકાવનારો એવો પણ થઈ શકે. અને અહીં વ્રાત્યો એટલે પાપીઓ, એ પાપીઓ રૂપી જે વાયુ છે એને બાંધનારો એટલે એના પાપોને દૂર કરનારો એવું પણ થઈ શકે. 2 અર્થ થઈ. અને રસનાથી ગમ, રસના એટલે જીભ, એનાથી પાર એટલે કે જીભથી જ એનું વર્ણન ન થઈ શકે. રસના અતિગમ, બિયોન્ડ ધી પાવર ઓફ ટંગ, જેનું રસનાથી, રસનાની પાર એટલે જીભની પાર, મતલબ કે જીભથી જ એનું વર્ણન ન થઈ શકે એવો અવર્ણનીય. અને કમ, કમ એટલે, કમના 2 અર્થ થાય છે, કમ એટલે સુખરૂપ અને કમ એટલે બ્રહ્મ. તો બ્રહ્મ એવો અથવા તો સુખરૂપ આનંદરૂપ એવો કમ. હવે આગળ વેદાંતની વાત કરીને કે આ પરમાત્મા જગત કેવી રીતે બને છે. યસ્મિન ઇદમ જગત અશેષમ અનુપ્રવિષ્ટમ. અશેષમ જગત, ઇદમ અશેષમ જગત, આ આખું જગત જેની અંદર અનુપ્રવિષ્ટ એટલે પેઠેલું છે, જેની અંદર પેઠેલું છે. જો 2 વસ્તુ છે, પરમાત્મા જગતમાં પેઠેલું છે, જગત એની અંદર પેઠેલું છે. 2 રીતે સમજાય, પરમાત્મા બધામાં પેઠેલું છે અને આખું જગત એની અંદર પેઠેલું છે, કારણ કે એની એના વિરુદ્ધ સ્વરૂપમાં રહેલું છે. એટલે યસ્મિન એટલે જેની અંદર, ઇદમ અશેષમ જગત અનુપ્રવિષ્ટમ, આખું જગત પ્રવિષ્ટ થઈ ગયું છે, દાખલ થઈ ગયું છે. અને કેવી રીતે જુઓ એનો ઉપમા આપી, વસ્ત્રે ગુણાયો, જેમ વસ્ત્રની અંદર દોરા, આપણા વસ્ત્રની અંદર તંતુ છે, તો વસ્ત્રની અંદર દોરા જેમ ઓતપ્રોત થઈ ગયા તેમ આખું જગત એની અંદર ઓતપ્રોત થઈ ગયું. આ વસ્ત્ર છે એની અંદર આપણને અત્યારે તંતુ નહીં દેખાય, એ તંતુનું જ વસ્ત્ર બને છે, પણ એ તંતુ જેમ વસ્ત્રમાં ઓતપ્રોત થઈ ગયા છે, વસ્ત્રે ગુણાયું, ગુણ એટલે તંતુ, તાંતણા, ગુણનો અર્થ દોરી થાય છે, એ તાંતણા સમજવાના છે. તો વસ્ત્રમાં જેમ તાંતણા પેસી જાય છે, અનુપ્રવેશ થાય છે, તેમ આ પરમાત્મા આ બધામાં પેસીને રહે છે. એટલે આપણે એને ઓતપ્રોત કહે છે, ઓતપ્રોત. ઓતપ્રોત એટલે શું કે આપણે વસ્ત્ર તમે જોયું વણકર કેવી રીતે બનાવે છે, આમ ઊભા તંતુઓ નાખે અને આડા તંતુઓ હોય, અને પેલી શટલ હોય આમ આમ ફરે, એટલે પેલા ઊભા ને આડા, એટલે તાણા ને વાણા કહે છે, જે તણાયેલા હોય તે તાણા, અને આમ આમ હોય તો વાણા, અને એ પછી આખું વસ્ત્ર તૈયાર થાય, વાણા તાણા, અને એ પછી તૈયાર થાય એમાં ઓતપ્રોત એટલે એકબીજાની અંદર ભળી જાય, વાણો ને તાણો એકબીજામાં ભળી જાય, ઊભો તંતુ અને આડો તંતુ, અને એનું વસ્ત્ર બને. તો જે રીતે પરમાત્મા આપણી અંદર ઓતપ્રોત છે વાણા તાણાની માફક, તો યસ્મિન વસ્ત્રે ગુણાયું, વસ્ત્રની અંદર જેમ તંતુઓ છે તેવી રીતે જેની અંદર આખું જગત પ્રવેશ પામે છે. એનું ગુણાથી ગમ, આ ત્રણ ગુણોથી પર, ગુણોથી અતિ એટલે બિયોન્ડ, જે આ ત્રણ ગુણોથી એ ગુણવાળો છે, પણ એ ગુણો એને, એ ગુણો એને બાંધી શકતા નથી, એ ગુણથી પર છે, ગુણથી અતિ ગોઈંગ બિયોન્ડ ગુણા. અપ્રમેયમ, જેને જાણી ન શકાય, પ્રમેય એટલે જાણી શકાય, અને અપ્રમેય એટલે ન જાણી શકાય, જેને જાણી ન શકાય, ઓળખી ન શકાય એવો. હવે સગુણ સ્વરૂપનું વર્ણન કર્યું કે હવે વાણીથી વર્ણન નથી શકે એવો, અને વેદસ્વભી પ્રતિદિનમ બહુ શોભમાન, રોજ એમની સેવામાં વેદરૂપી કૂતરાઓ હાજર થાય છે. એટલે એમણે એમ કહ્યું કે જુઓ, આપણી વાણીથી તો બિયોન્ડ છે, પણ વેદ જે છે એ વેદ પણ આપણે વંદનમાં ગાઈએ છીએ એ ચકિત થઈ જાય છે, અને આભા બની જોઈ રહ્યા, એ વેદો પણ વર્ણન કરી શકતા નથી, અને ભગવાન સામે આનું શું વર્ણન કરીએ, અમે એનું શું વર્ણન કરીએ, અમારાથી વર્ણન થઈ શકે એ નહીં. એ એમણે કહ્યું, જે વંદનામાં કહ્યું છે એ સંસ્કૃતમાં કહ્યું, વેદરૂપી કૂતરાથી, સ્વ એટલે કૂતરો, શ્વાન, વેદરૂપી કૂતરાથી દરરોજ અત્યંત શોભતા, એટલે જવન તાત્પર્ય કે વેદો હંમેશા જેમના કર્ણમાં રહીને એમની સેવા કરે છે અને એમની સ્તુતિ કરે છે, છતાં એની સ્તુતિ પૂરી થતી નથી, કારણ કે એમની સ્તુતિ અપાર છે અને એના ગુણોની અસંખ્ય સંખ્યા હોવાથી વેદો પણ એની સ્તુતિ કરી શકતા નથી. અને ભૂતૈહી સ્મશાન કુહરે તમ અકર કે લીલમ, હવે આ કૂતરાઓથી ક્યાં શોભે છે ભગવાન સ્મશાનમાં, એ સ્મશાન કેવું આપણું ચિત્ત, આ વંદનામાં જે આ જ ભાવ બાકી લીધો છે, તો સ્મશાન ભૂમિ એમાં એ પરમાત્મા છે. ચિત્ત હા ભક્ત તો ચિત્ત હા કામ ક્રોધ મના બળે બેઠો દિગંબર તું છે, એ આમાંથી એમણે આ ભાવ સંસ્કૃતમાં જે છે એ ગુજરાતીમાં આપણને વંદનામાં આપ્યો. તો વેદરૂપી કૂતરાથી દરરોજ શોભતા ક્યાં, ભૂતૈહી સ્મશાન કુહરે, અને આ બધા ભૂતોથી વિચળાયેલા સ્મશાનરૂપી ભૂમિમાં, કુહરે એટલે ભૂમિમાં, સ્મશાનની ભૂમિમાં, આવી રીતે સ્મશાનની ભૂમિમાં ભૂતોથી અને વેદોથી, વેદરૂપી કૂતરાઓથી શોભતા અતર્કે લીલમ, હવે જો જેની લીલા અતર્કે છે, આપણને કલ્પનામાં આવતા ભગવાન થઈને કૂતરાની સાથે અને ભૂતિ સાથે ફરે એને કોણ ભગવાન છે, તો એની લીલાની આપણે તર્ક નથી કરી શકતા, એને આપણે સમજી નથી શકતા, અતર્કે લીલમ, જેની લીલા અપાર છે આપણે સમજી નથી શકતા, એવા ભગવાનનું હું સવારે સ્મરણ કરું. હવે આગળ માયા પતિમ પતિ વિહીન નિરસ્ત માયા, અહીં એમણે માયા ને અવિદ્યા, જે પરમાત્માનું પ્રતિબિંબ માયામાં પડે છે એ ઈશ્વર કહેવાય છે, અને જેનું પ્રતિબિંબ અવિદ્યામાં પડે છે તે જીવ કહેવાય છે. આપણે બધાનું પ્રતિબિંબ મહેલું છે, આપણો અરીસો ચોખ્ખો નથી, એટલે આપણામાં પડેલું પ્રતિબિંબ એ મહેલું છે, એટલે આપણે જીવ કહેવાય છે, અને પેલું માયામાં પડેલું જે પ્રતિબિંબ માયા એ સ્વચ્છ અરીસો છે, એમાં પડેલું જે પ્રતિબિંબ ભગવાનનું એ ઈશ્વર કહેવાય છે. અને ભગવાન એ માયા એને વશ, એ માયાનો પતિ છે, માયા એને વશ છે, જ્યારે આપણે માયાના ગુલામ છે, આપણે અવિદ્યાના ગુલામ છે, અજ્ઞાન છે, આપણું અજ્ઞાન ઉપર કંઈ ચાલતું નથી, આપણે અજ્ઞાનની અંદર, અજ્ઞાન આપણા ઉપર બોસ કરે છે, પેલો માયા ઉપર માયાનો બોસ છે, આપણે અજ્ઞાન આપણો બોધ છે. ઓકે, તો માયા ભગવાન માયાનો પતિ છે, માયા એના કાબુમાં છે, માયા એનું કયું કરનારી છે, અને પતિ વિહીન એનો કોઈ પતિ છે નહીં, એનો કોઈ બોસ નથી. નિરસ્તમાયમ, જેણે માયાને દૂર કરી દીધી છે એવો, એટલે આ નિર્ગુણ સ્વરૂપનું વર્ણન કર્યું. માયાપતિ કહ્યું એ ઈશ્વરનું સ્વરૂપનું વર્ણન કર્યું, અને નિરસ્તમાયમ એ નિર્ગુણનું વર્ણન કર્યું. યમ યોગી ભોગી જટિલ અને મુંડી ન આસુ, હવે એની સ્તુતિ કોણ કરે છે, એની પ્રશંસા એના ગીત કોણ ગાય છે? તો આ ચાર કયા? યોગીઓ, પછી ભોગીઓ એટલે આપણે બધા ભોગી, ભોગ ભોગવ જીવો, સંસારિક જીવો એ ભોગી. યોગી, જેને આપણે છોડી દીધી તે યોગી. જો યોગી નો અર્થ થાય છે આ બધું છોડીને ભગવાન જોડે જે સંબંધ બાંધે એ યોગી. યોગ એટલે ટુ જોઈન, યુઝ ટુ જોઈન, જે આ સંસારથી સંસારને છોડીને ભગવાનની જોડે પોતાને જોડે છે એ યોગી. અને આપણે બધા ભોગની જોડે જોડીએ છીએ, માટે ભોગી, યોગી અને ભોગી. અને જટી એટલે જટા રાખનારા સાધુ સંન્યાસી, અને મુંડીના એટલે માથું મૂળવનારા સંન્યાસીઓ. તો જટાધારી મુનિઓ, માથું મૂળાવીને ફરનારા સંન્યાસીઓ, યોગીઓ અને ભોગીઓ, આ બધા આ સુવંતી એની આગળ પાછળ ઉભા રહીને એની સ્તુતિ કરે છે. અને મેચી વેદ નિવહ ખલુ યત્ર મૂકા, અને વેદના સમૂહો, નિવહ એટલે સમૂહ, વેદના સમૂહો એટલે ચારેય વેદો, યત્ર મૂકા જ્યાં મૂગા બની જાય છે. અને નેતી નેતી, આ ભગવાન આ નહીં આ નહીં આ નહીં એવી રીતે જે બોલે છે, એટલે આપણે વંદનામાં આ જ વસ્તુ બાપતી મૂકીએ કે જ્યાં વેદ મૂગા રહ્યા અને આભા બની જોઈ રહ્યા, એનું અહીંથી એમણે આ સંસ્કૃતનું આપણને ગુજરાતી અહીં જે કહ્યું એ જ વંદનામાં મેં મૂક્યું. જે પ્રાતઃ સ્મરણનું કહ્યું છે એ જ આપણે વંદના વખતે યાદ રાખવાનું કે ભગવાન પ્રાતઃ સ્મરણમાં આ જ વસ્તુ આપણને. કો હમ સવેનું ભગવાન પ્રણતો છે, જો બાપજી કહે છે કે જ્યાં વેદો વર્ણન ન કરી શકે હું તમારી સ્તુતિ શું કરું, માત્ર પ્રણામ કરું છું તમને, એટલી મારામાં શક્તિ છે તમને પ્રણામ કરું. તો કહે કે વેદો જ્યારે નીતિ નીતિ કરે તો અહમ કહા, કો હમ હું કોણ, હોમ એટલે હું કોણ, માટે હે ભગવાન તવે હું તમારી સ્તુતિ કરું, તવે એટલે સ્તુતિ કરું, અહમ સ્તુ હું તમારી સ્તુતિ કરું છું, અને અતઃ પ્રણતોશ્મી સ્તુતિ કરું છું, એટલે નહીં હું તમને પ્રણામ કરું છું, કારણ કે મારી વાણીથી તમને વર્ણન કરી શકું, અને વેદો જ્યાં થાકી ગયા ત્યાં હું શું વર્ણન કરું, માટે માત્ર તમને નમસ્કાર કરું છું. આપણે કેમ કોઈથી કંટાળી ભાઈ તમને નમસ્કાર કરું છું, જાવ કે જાવ થાકી ગયો મારાથી તમે બસ નમસ્કાર કરું જાવ. તો પ્રણતો હતું, અને પછી અમે કહું કે આ સ્તોત્રને સમજીને જે ગાશે, રંગેણ વિહિતમ સ્તોત્ર, રંગે લખેલું જે આ સ્તોત્ર જે ચતુશ્લોક સંબંધિત, જેના ચાર શ્લોક છે, એને યહ પઠે પ્રાતઃ ઉઠાય. જો ખરું છે તેમ કહ્યું, આપણે આવી રીતે ને પ્રાતઃ ઉઠાય, તમારામાં ઉઠતા બરોબર પથારીમાં બેઠા બેઠા જ અનુસ્મરણ કરવાનું, પ્રાતઃ ઉઠાય, કારણ કે એણે ભગવાન આપણને જાગતા ઉઠાડ્યા, એટલા માટે એને નમસ્કાર કરવાનું કે તેમને આજે જીવનતાન આપ્યું, નહીં તો અમે પહોંચી ગયા હોત, જો ના ઉઠ્યા હોત તો રામ બોલો ફ્રી રામ થઈ ગયા હોત. તો આજે અમને સવારમાં ઉઠાડ્યા, એટલે ઉઠતા બરોબર પ્રાતઃ ઉઠાય, સવારમાં ઉઠીને તરત જ એની આનાથી સ્તુતિ કરવાની. આપણે એ નથી કરી શકતા, એટલે આપણને આવી રીતે બાપજી બેસાડી અને સવારે આપણે પ્રતિભા આપણી પાસે સ્તુતિ કરાવે, પણ એ પથારીમાં બેઠા બેઠા સ્તુતિ કરે, ઉઠતા બરોબર પહેલી જ વસ્તુ પરમાત્માના થેન્ક્સ માનવાના, આ રીતે એની સ્તુતિ કરવી. એટલે મેં કહ્યું કે પઠે પ્રાતઃ ઉઠાય સત્ય અહ સુખ, અહ એટલે દિવસ, એનો દિવસ સુખ આપનારો થશે, સુખદ એટલે સુખ, એટલે આખો દિવસ એ આનંદમાં રહેશે. તો આ રીતે આપણે ભગવાનનું સ્મરણ, જે આપણો ઈષ્ટદેવ હોય, જો માતાજીને પણ આવો શ્લોકો છે, એ તમને એક શ્લોક તમે આવો, પ્રાત સ્મરામિ લલિતા વદના રવિંદમ, આ લલિતા માતાની સ્તુતિ, પ્રાત સ્મરામિ, માતાજીનું મુખ કમળ કેવું છે, પ્રાત સ્મરામિ લલિતા વદના રવિંદમ બિંબાધરમ મૃદુ, એટલે એવી રીતે દરેક પોતપોતાના ઈષ્ટદેવના શ્લોકો છે. અને આ જે એમણે ભાવ લીધો છે એ તમે ગાંધી આશ્રમની ભજનાવલી છે, એમાં જે આ વર્ણન આપ્યું છે નિર્ગુણ કરું છું, એના ઉપરથી એમણે આ કર્યું છે. જે હું તમને કહું એ પ્રાતસ્મરામિ હૃદય, પ્રાતસ્મરામિ હૃદય હૃદય સંસ્થિતમાત્મ તત્વ સચ્ચિત સુખમ,
પ્રાતસ્મરામિ હૃદય
સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત્સ્વપ્ન જાગર સુષુપ્તિમ અવૈતિ નિત્યમ તદ્બ્રહ્મ નિષ્કલમહં સતતમ નમામિ. એવી રીતે ત્રણ શ્લોકો ઉપનિષદના છે. એ ઉપનિષદનો ભાવ લઈને બાપજી આપણને દત્ત સ્વરૂપે એનું વર્ણન કરીને આપણી સામે મૂકે. એટલે મૂળ એ સાડા ત્રણ શ્લોકો અને એક અનુશ્લોકમાં છે. એવી રીતે એમાં આપણે એ ભજના ભલે અંશ બન્યું. આ શ્લોકો આપણે જે ગાંધીજી એમની પ્રાર્થનામાં એ શ્લોકોનો ઉચ્ચાર કરતા હતા. એ બાપજી આપણને દત્તને સ્વરૂપ તરીકે એ જ વસ્તુ એક નહીં હતી. વાઇન સેમ બોટલ ઓલ્ડ વાઇન બીજું બોટલ.
ના ના ના, પાછળથી આપણે આપણી સગવડ ખતરી ઉભો કરે. આપણને શું થાય પહેલાં, અમે શું કરતા, જે ઠીક લાગે એવું એક ભજન અંદર પાંચેક પ્રભાતે એવી રીતે પસંદ કરતા. છેલ્લું આ બોલતા હતા એવું તમને આવડી આવડી ગુમરા પર. પછી ધીરે ધીરે એમ લાગ્યું કે રાજુ હું ગમે તેમ ગાઉં, એના કરતા ક્રમ બનાવી દીધો તો સારું કે બધા ગમાઈ જાય. પહેલાં તો જેમ આપણને ગમતું હોય એ ભજન અંદરથી અમે ગાતા. અરે ખબર કોઈ સમય નહીં. પછી આ ક્રમ જો છો તો આટલું વ્યવસ્થિત કરી તો રોજનું રોજ આવી જાય. જોવાની વાત છે એટલે એ રીતે આનંદ વાગ્યા વાગી આરતીને તો બધું બાપુને મંદિર બનાવ્યા તો છૂટ થઈ ગયું. બાપજી તો મને કે અહીંયા કશું જ પૂજનનું સાધન નહોતું. મોમ લાગી ગયેલી પાડું તો મૂકવા દીધું. એમ પણ મોમ મારે બહુ પેલો આગળ કરે એમને તો નહોતું પૂજાવું કે નહોતું કશું પગે લાગવાની ના પાડતા. પગે લાગવા નહીં, શરૂઆત ત્યાંથી જ હતી. ધીરે ધીરે કગરી કગરી પછી પાડું તો દીધું. ચાલુ એ ઈચ્છા કે અનિચ્છા એ તો ના પૂજના હે પૂજવાના હે. પૂજવું નથી પૂજા હોય શકી એમ. ના પૂજના હે પૂજવાના. ના મળશે ને એમને પોતાનું મળશે ને દરેક સાધન કાળ ની અંદર આ બધી આવતી મુશ્કેલીઓની અંદર આવો જે સંતોષ વાતો બે કરીએ દિલ દુખડા વિચારીએ એમને એવું દિલ દુખડો હતા સંતો શું દિલ દુખડો હોય ચાલો સામાન્ય કલ્પના કરી આપે તરફની વાત કોઈ વ્યવહારની વાત એમને શું દિલ દુખવા વિસરવાના હતા સંતો એમ ગણી દિલ શું દુખવું એ ભજન શું આગળ શું લેતી છે ચલવી એની વાત છે મારી દ્રષ્ટિએ હા એ લખ્યું છે ને એવું નથી કે એ સાચું હું કહું એ સાચું છે એવું નહીં માનવાનું પણ મને એવું વિચારવાનું કે આવો જો સંતો વાતો બે કરીએ દિલ દુખવાવી છે તો એમને શું દિલ દુખવું તો મને થોડું સમજવું પડે કે જ્યારે સંતોને પણ એમના સાધન માર્ગની અંદર કંઈક કંઈક પોતાના કાબુ બહાર હોય ત્યારે કઈ કઈ વસ્તુ કાબુ બહાર હોય અને એનો શું ઉપાય કરવો જોઈએ એવું ભાગ્ય અહીંયા ખુલ્લા છે તો પહેલું તો કામાદી એટલે કામ ક્રોધ લોભ મોહ મદ બક્ષર સદરીફુઓ આવી જે આપણને અડચણ કરતા એમાં આવતી ચીજો છે એ એટલે એકબીજાને વાત એકબીજાને સુખ દુઃખને ભાઈ તમને શું અનુભવ થયો કે મને રસના નથી શીખતી એટલે ખાવાનો નથી શીખતો એટલે મને અનો ભરી રહે છે એ દરેકનું દિલ કોઈને કોઈની જગ્યાએ અટકી ગયું હોય કોઈને જોવાનો મોહ થઈ જાય છે કોઈને સાંભળવાનો મોહ થાય છે એટલે સંતો બધા ભેગા થઈને પોતાની એકબીજાના દુઃખની રજૂઆત કરે છે એમ મારી દ્રષ્ટિ છે હેલો કે આવો જો સંતો તો વાતો બે કરીએ વાતો એમને શું કરવાનું છે તો દિલ દુઃખ જાવી કરીએ કે સાધન માર્ગમાં પરમાત્માના દર્શનમાં આવતી જે કંઈ તકલીફ હોય એના માટે દુઃખ છે બીજું એને દુઃખ જ દો તો દિલના દુઃખ એ આપણે વિસરી જઈએ ભૂલી જઈએ કેવી રીતે ભૂલ્યો એ પહેલું તો આવ્યું કે ભાઈ કામા દીવાને દૂધી કરીએ અવધૂત દૂને ભજે અને કામાદીને વાળવો હોય તો શું કરવું જોઈએ તો પછી આ બધું તરી ધૂન ભજાવો બરાબર જોઉં છું જ્ઞાન ગંગા નિત સ્નાન કરે જ્ઞાનરૂપી ગંગામાં રોજ સ્નાન કરો કે હું આતમ તત્વ છું આતમ દેવ છું આતમ દેવ વળી જો સતનું તે ગોપી ચંદન કરી હતું સતનું આચરણ કરી અને એ ગોપી ચંદન ભગવાને ચલાવ્યું અને મૌનની માયા બોલવાનું નહીં કશું એની છતાં એ માયા વેર અને વેર ની વધુ વધુ નડતું હોય સંતો ને તો એમને પણ ઘેર વેર રાગ અને દ્વેષ. મારાથી મોટો થઈ ગયો, મારે પાંચસો શિષ્યો પેલા ને 5000 થઈ ગયા છે ને, હાલ એ જ છે ને. તો અત્યારે આપણા સંસારીઓ કરતા સાધુ સંન્યાસીઓમાં હું જોઉં છું જેની સાથે મારી મમતા સાચી બહુ વેરઘેર હોય છે. સાધુઓ અત્યારના સાધુઓમાં કોની પહેલી પૂજા કરવી એનો ઝઘડો થાય છે. અમે 4 શંકરાચાર્ય ભેગા થયા તો પહેલી પૂજા કોની કરવી એનો ઝઘડો થયો ત્યારે, તો કોઈ નિર્ણય ના લઈ શકે.